પૂજ્યબેન શ્રી ચંપાબેનના સમયસરની ગાથા 16-30 નો સાર.
અનુચરણ જપતિનું કરે જીવરાજે મજ જાણવો હરિષ્ઠણે એનું જ કરવું અનુચરણ પ્રયત્ન મોક્ષા કર્મ કરે હું વળી કર્મ ને નો કર્મ દોષી જ્ઞાન જીવનિયા
જ્ઞાન પછી તો 16મી કે દર્શન વળી નિત્ય જ્ઞાન અને ચારિત્ર સાધુ છે. ઈ ત્રણેય નિશ્ચયથી તો એક આત્મા છે, આત્માને સાધવાનું છે. ઈ ત્રણેય જુદા જુદા સાધના, એમાં ઈ ત્રણેય આત્માના જ આત્માના ગુણો છે અને ઈ આત્માનમાં જ પર્યાયો પ્રગટ આત્માન જ છે. એટલે આત્મા ઉપર દ્રષ્ટિ કરવાથી આત્માની સાધનામાં એ ત્રણેય આવી જાય છે. પણ એ ત્રણ ભેદ ને અભેદ બે સાધનામાં હોય છે. જ્યાં એક આત્મા ઉપર દ્રષ્ટિ કરીને દર્શન જ્ઞાન અને ચારિત્ર એ વચ્ચે આવે છે, પણ એ બધા આત્માના જ ભાવો છે. એમાં દ્રષ્ટાંત છે કે દેવદત્ત પોતે એક છે, એમાં એનું શ્રદ્ધા જ્ઞાન આચરણ એ બધા દેવદત્ત નથી. એમ આત્મા પોતે એક વસ્તુ, અખંડ એક વસ્તુ છે, એમાં દર્શન જ્ઞાન ચારિત્ર એ આત્માના જ છે. એ ત્રણ બધા જુદા જુદા સાધવાના નથી રહેતા, એક દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાથી એ ત્રણ બધી સાધના એમાં આવી જાય છે. એમાં એમ કહે છે, ભેદ ને અભેદ બે વાત એમાં કરી છે. પછી રાજાને જે જાણે, એને જેને ધન ધન ને માટે થઈને રાજાને ઓળખે કે રાજા જ છે, પછી શ્રદ્ધા કરે કે નક્કી આ રાજા છે, પછી રાજાને પસંદ કરવા માટે એનું આચરણ કરે છે. એમ આત્મા છે ને આત્માની પ્રાપ્તિ કરવા માટે આત્મામાં જ બધું છે. આત્માને જાણે પેલા, નક્કી કરે આત્મા, પછી અવશ્ય આત્મા જ છે. અને આત્માની પ્રાપ્તિ કરવા માટે, એનું સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે એનું અનુચરણ કરે, એમાં આચરણ કરે તો આત્મા અવશ્ય પ્રાપ્ત થાય છે. હવે આ તો બધું ટૂંકામાં કહેવાનું રહેશે, કારણ કે એમાં તો બધું વિસ્તાર આવે છે. એમાંથી નક્કી કરે કે આ જ આત્મા છે, આ રાજા આ જ છે, એમાં આ આત્મા આ જ છે. એની પાછી શ્રદ્ધા કરે આ જ છે, બીજો નથી, એમ બરાબર નક્કી કરીને એમાં એને આ જેમ રાજાને પસંદ કરવા પ્રયત્ન કરે છે, એમ આત્માને પસંદ કરવા પ્રયત્ન કરે. એટલે કે આત્મા જેવો છે એ રૂપે પરિણતિ કરે તો આત્મદેવ પ્રસન્ન થાય ને એની વૃદ્ધિ અંદર છે, એ પ્રગટ થયા વગર રહેતી નથી. એ અંદર આવે છે, એમ તો બહુ વિસ્તાર આવે છે. અને નામ હું કઈ કહેવાનું ટાઈમ નથી. એમનો કર્મ એ જે કર્મ, દ્રવ કર્મ ને અને ભાવ કર્મ ને નો કર્મ, બધા એની અંદર જે હું પણ એની બુદ્ધિ કરે, કર્મ ને નો કર્મ, બધું હું છું, હું એનાથી જુદો છું એ જાણતો નથી. જે બધા જળ છે એ જળ ને પોતાનું મને છે, કર્મ ને ભાવ કર્મ ને નો કર્મ ને બધાને પોતાનું માને છે. એ અજ્ઞાની એની દ્રષ્ટિ અજ્ઞાન થી ભરેલી છે. કર્મ નો કર્મ હું હુંમાવડી કર્મ ને નો કર્મ, બુદ્ધિ જ્યાં લગે જીવની અજ્ઞાની ત્યાં અજ્ઞાની રહે છે. એવી એકત્વ બુદ્ધિ અંતરંગ પરિણામ અને બહાર નો કર્મ ના બધાને પોતાના માની રહ્યો છે એ અજ્ઞાની છે. એની દ્રષ્ટિ અજ્ઞાનતા થી ભરેલી છે. પછી અજ્ઞાનનું લાંબુ બધું જ આવે છે. નહીં વાત કરી અને વચ્ચે વ્યવહારની સાધના કેવી રીતે હોય, એનું ભેદ ને અભેદ ને બધું કેવી રીતે, એ વચ્ચે વચ્ચે ગાથા આવે છે. દર્શન વળી જ્ઞાન ને ચારિત્ર સદ, એ ત્રણ રૂપે પણ એકની સાધના છે. આવે છે ત્રણ સાધના, એકની કરવાની જ્ઞા એકની સાધના કરે, એ ત્રણમાં એક જ હોય છે. વચ્ચે શુદ્ધ ને વાત કરીને પરમ ભાવ ને જે પ્રાપ્ત થઈ ગયા શુદ્ધ પરિણતિ, એમાં વ્યવહારનો પ્રયત્ન રહેતું નથી. પણ જેને સાધના પૂરી પ્રાપ્ત નથી થઈ એને વ્યવહારનો વચ્ચે પ્રયત્ન. એમાં બધા સ્ટેજ આવે છે, ચોથી ભૂમિકા, પાંચમી, છઠ્ઠી, સાતમી બધી. ઓલામાં સોળ વલણ જે પૂરું થઈ જાય પછી વચ્ચે બધા ત્રણ ચાર વલણ, ચાર વલણ, પાંચ વલણ, એ બધાને એ વચ્ચે સોનામાં જેમ એવા હોય છે એમાં સ્ટેજ અમુક જાતના સાધનાની દશામાં હોય. મોઢે નથી આવડતું તમને કઈ તો મુશ્કેલી ને
ભવિષ્યમાં પોતાઠ ને જાણેલ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે.
અજ્ઞાની આ હું અને મારું એવા વિકલ્પ કરી રહ્યો છે. એ વર્તમાનમાં આ શરીરમાં કર્મ નો કર્મ બધું હું છું, ભાવ કર્મ, દ્રવ કર્મ, નો કર્મ બધું હું છું. હું આ અને આ હું અને મારું આ અને ઈ મારું અને હું એનો, એમ એવો વિકલ્પ વર્તમાનનો. પછી ગયા કાળમાં હું એનો હતો અને હું ગયા કાળમાં હતો ને તે મારું હતું, ભવિષ્યમાં હું એનું થવાનું છું ને એ મારું થશે, એવા ત્રણેય કાળના વિકલ્પ કરીને બધા આત્માને બધી રીતે એકત્વ બુદ્ધિ, ત્રણેય કાળની એકત્વ બુદ્ધિ, એક વર્તમાનની એકત્વ બુદ્ધિમાં ત્રણેય કાળની એકત્વ બુદ્ધિ કરી દીધો છે. ઈંધનનો ને દ્રષ્ટાંત આપ્યું છે કે આ ઈંધન આનો હતો અને આ અગ્નિ ઈંધન એ આવે, એમ એ ગયા કાળમાં હું આનો હતો આ અને ભવિષ્ય આનો થવાનો છું, આ પરદ્રવ્યનો હું હતો અને પરદ્રવ્ય મારું ભવિષ્યમાં થવાનું છે, આની સાથે મારો આ સંબંધ જ હોય ભવિષ્ય થવાનું, વર્તમાનમાં હું આ છું ને એ મારું છે, એવી રીતે પરદ્રવ્ય સાથે એવી એકત્વ બુદ્ધિ કરી રહ્યો છે. એવા સ્થૂળમાં, સૂક્ષ્મમાં, બધી રીતે ભાવમાં, રાગાદિમાં, દ્રવ કર્મ, ભાવ કર્મ, નો કર્મ, શરીરાદ, આ બસ બધા કુટુંબીઓ, સ્નેહીઓ, સગા સંબંધીઓ બધામાં એ બધી સ્થૂળતાથી માંડીને સૂક્ષ્મ સુધી બધું એકત્વ બુદ્ધિ કરી રહ્યો છે, એવો અયથાર્થ વિકલ્પ કરી રહ્યો છે. ભૂતાર્થને જાણનારો જે જ્ઞાની છે એ વિકલ્પ એવો કરતો છે, ગયા કાળે હું એનો નહોતો, ભવિષ્યમાં એનો થવાનો નથી, વર્તમાનમાં હું એનો નથી, હું તો નાયક, સદાનો નાયક જ છું, હું એનાથી બધાથી જુદો જ છું. જેને ભૂતાર્થ દ્રષ્ટિ પ્રગટ થઈ એ બધાથી છૂટો, ત્રણેય કાળથી વર્તમાન જુદો પડે, માં ત્રણેય કાળથી જુદો પડી ગયો છે, બધાથી જુદો થી જુદો ભૂતાર્થ દ્રષ્ટિ જેને પ્રગટ થઈ એ વચ્ચે ને વ્યવહાર નહીં, ભૂતાર્થ દ્રષ્ટિ શુદ્ધ નહીં. ભૂતાર્થ ભૂતાર્થને જાણનારો જે જ્ઞાની છે એ જુદો, પોતે પુરુષાર્થ કરીને ઓલા કથક પરથી કાદવને પાણી જુદા કરે, એમ પોતાના સ્વભાવને ઓળખીને વિભાવને ને પોતાના સ્વભાવને જુદો પાડી અને જેને સ્વાનુભૂતિ પ્રગટ કરી છે એ ભેદ જ્ઞાન જેને ગયા કાળમાં હું એનો નહોતો, ભવિષ્યમાં થવાનો નથી અને વર્તમાનમાં નથી, ત્રણેય કાળે હું જુદો તે જુદો જ છું એમ માને છે જ્ઞાની તો સદાને માટે. અજ્ઞાની ત્રણેય કાળને પોતાનું કરે છે, એમાં વર્તમાન એક તો બધે ત્રણેય કાળ અંદર આવી જ જાય છે બધા. હવે આ જાજુ નથી
ગયવાય પામે દુર્ગલો જીવ કરે તો જેમ કહી શકે અમારું પૂર્ગલ દ્રવ્ય છે.
અનાદિનો જીવ પૂતગળ જળ આત્મા અને પૂતગળ બે ને એક માને ગયો છે. ઉપયોગ લક્ષણ દેવ જે છે, દેવ ઉપયોગ છે, એ ઉપયોગ ક્યાંથી જળ થાય, ક્યાં સ્થાપિત જેવો આત્મનિર્મળ છે એના બદલે જે એના રંગ બેરંગ દેખાય એને જે બધું પોતાનું માને છે, જે વિભાવ પરિણતિના જે અને જળના જે બધા એના પ્રતિભાસો પડે એ બધાને પોતાનું માને છે. સ્ફાટિકમાં જે લાલ ને પીળું દેખાય એનું બધું પોતાનું, એ જેને સ્ફાટિક રંગાઈ ગયો એમ પોતે તે મય થઈ ગયો છે. એના બી ઓલો હાથી જે આર સુંદર આને ઘાસ ભેગો ખાય એમ પોતે પોતે કેવો નિર્મળ સ્ફાટિક જેવો છે એને ભેગો ખીચડો કરીને વિભાવ સાથે મળીન થઈ મને એ ઉપયોગ લક્ષણ જે કોઈ દી થાય નહીં, જળ રૂપે થાય નહીં. જેમ ઓલું કે છે મીઠાનું પાણી, જેમ મીઠાનું પાણી થાય પાણી નું મીઠું થાય એ થાય, પણ આ ઉપયોગ લક્ષણ જીવ છે એ કોઈ દી જળ થાય નહીં. એ કઈ જોવામાં આવતું નહીં, જળ ચેતન થાય ચેતન જળ થાય એવું કોઈ દી બને નહીં. પ્રકાશ ને અંધકાર, અંધકાર નો પ્રકાશ, પ્રકાશ નો અંધકાર, એવું થાય ને. બે વિરોધ સ્વભાવ છે, ઓલા ને વિરોધ નથી, મીઠા ને પાણી ને વિરોધ નથી, પણ આ તો પ્રકાશ અંધકાર ને વિરોધ છે, ઉપયોગ ને અનુપયોગ ને વિરોધ છે. બે વિરોધી સ્વભાવ વાળા જે દ્રવ્યો છે એ કોઈ દી એક થઈ શકે નહીં. જળ નું જળ માંથી ચૈતન્ય, ચૈતન્ય માંથી જળ કોઈ રીતે ન થાય. તારો સ્વભાવ જે ઉપયોગ વાળો ઉપયોગ સ્વરૂપ છે, તું ઉપયોગ સ્વરૂપ જ છે ને, ભગવાને તને ઉપયોગ સ્વરૂપ જોયો છે. અને તું વિચારી જો તો ઉપયોગ સ્વરૂપ જ તું છો, તું સ્વાતિક જેવો નિર્મળ છો. એ નિર્મળ સ્વભાવને ઓળખી લે તું અને સાવધાન થા, પ્રસન્ન થા અને તું એને ઓળખ. હું તારું ચિત્ત ઉજ્જવળ કરીને અંતરમાં જા. આચાર્યના બધા શબ્દો છે, તું અંતરમાં પ્રસન્ન થઈને જો તું ઉપયોગ વાળો ઉપયોગ લક્ષણ જીવ. કોઈ દી તું કુદગળ થયો નથી, શરીર રૂપે થયો નથી, વર્ણગંધ રસ રૂપે એ રૂપે તું થયો નથી. તું જુદો ને જુદો અનાધિકાર જો તો એવો ને એવો છો. તું કોઈ દી બદલાણું નથી એવો ને એવો છો. તું અનંત કાળ ગયો તો જળ ને ચૈતન કોઈ દી એક થતા નથી. વિભાવ અનાદિથી વિભાવ તું કરતો એવો તો વિભાવ તારામાં અંદર મૂળ સ્વભાવમાં પ્રવેશ પામ્યો નથી. તું નિર્મળ છો, માટે નિર્મળ સ્વભાવને ઓળખ એમ આચાર્ય કહે છે. જળનું કોઈ દી જળ અને ચૈતન્ય એક થતા નથી. કુદગળ ને ચૈતન્ય બે એક થતા નથી. અત્યંત જુદા છે, અત્યંત ભિન્ન છે, એને તું ઓળખી ગયો એમ આચાર્ય કહે છે.
જીવ ભોજન
આચાર્ય ને તીર્થંકર ની સ્તુતિ જ મીઠા થશે એમ પ્રશ્ન. આચાર્ય ને તીર્થંકરો ની જે સ્તુતિ કરીએ છીએ એ સ્તુતિ ભગવાન કેવા છે? ભગવાન સફેદ વર્ણે છે, ભગવાન લાલ વર્ણે છે, ભગવાન નું આવું રૂપ છે, ભગવાન કોઈ પદ્માસન વાળો છે, ભગવાન એ બધું જે ભગવાન શરીર ની સ્તુતિ કરી છે એ સ્તુતિ આચાર્યો ને કે આચાર્ય કેવા, આચાર્ય ની મહિમા કેવી છે, એ બધું કેવામાં આ બધું મિથ્યા થશે. માટે પ્રશ્ન કરે કે જીવ ને દેહ એક જ છે, અને પરમાર્થ એ વાત સત્ય નથી. એ જે શરીર ની સ્તુતિ એ કેવળ જ્ઞાની ના ગુણ ની સ્તુતિ કરાતી નથી. કેવળ જ્ઞાની ના ગુણ જુદા છે અને શરીર જુદું છે. એ તો વ્યવહાર થી કહેવામાં આવે છે. ભગવાન શરીર ને એક, ભગવાન ને શરીર બે જુદા છે. ભગવાન ની સ્તુતિ તો અંતર પરમાર્થ સ્તુતિ જુદી છે ને આ વ્યવહાર સ્તુતિ છે કે ભગવાન આવા છે, ભગવાન આવા વર્ણના છે, ભગવાન નું જગતમાં જયવંત વર્તે છે, ભગવાન નું શરીર કોઈ જુદું છે, અતિશયતા વાળું છે, બધું જે કહેવામાં આવે છે એ બધું વ્યવહાર થી કહેવામાં આવે છે. હવે એના બે ત્રણ ગાથા છે. બે એક જ છે એમ વ્યવહાર થી કહેવામાં આવે છે. ખરી રીતે તો બે એક નથી, તો જળ છે ને તો ચેતન, બે જુદા પદાર્થ છે. એમાં દ્રષ્ટાંત આપ્યું છે ચાંદી નું ને સોના નું. સોનું ને ચાંદી ભેગી કરીને એક પિંડ કરવામાં આવે, તો પિંડ કરે તો એને ભેગું કરીને એક વ્યવહાર કરવામાં આવે. સોનું ચાંદી ભેગા થાય એટલે કઈ બી ભેગા નથી, સફેદ તે સફેદ ને પીળું તે પીળું છે. એમાં એક ક્ષેત્ર ઉગાય જીવ રે એટલે કઈ જીવ ને દેહ કઈ એક થઈ જતા નથી, બે જુદા છે. નિશ્ચિત બે દ્રવ્ય જુદા થી જુદા છે, એક થતા નથી, પણ એને વ્યવહાર થી એક કહેવામાં આવે છે, બે એક નથી. આચાર્ય ને તીર્થંકર ની સ્તુતિ કઈ મિથ્યા ઠરતી નથી કે પણ જીવ થી જુદા પૂદગળ મૈયા દેહ ને સ્તવન, જીવ થી જુદું જે પૂદગળ છે એને સ્તવન કરીને કેવળી નું સ્તવન થયું ને વંદન થયું સ્તવના થઈ એમ માને છે. પણ વ્યવહાર એ યથાર્થ છે. એ વ્યવહાર છે, એ તદ્દન કઈ ખોટો નથી. કે કેવડી ભગવાન નું જે વંદન કર્યું એ વ્યવહાર થી બરાબર છે, પણ નિશ્ચય થી બરાબર નથી. નિશ્ચય થી શરીરના ગુણ એ કેવડીના ગુણ નથી, કેવડીના ગુણ એ શરીરના ગુણ નથી. બે જુદા શરીરના વર્ણ એ કઈ કેવડીનો વર્ણ નથી. કેવળી જ્ઞાનીનો વર્ણ તો ચૈતન્યમય જ્ઞાનમય, એ તો જુદો અરૂપી છે. આ વર્ણ શરીરનો વર્ણ જુદો છે. તો પણ ભગવાનને દેખી ભગવાન શાંત રૂપ છે, ભગવાનની મુદ્રા આવે છે, એમ એ કઈ અયથાર્થ કે એ કઈ ખોટું નથી. કે ભગવાનની મુદ્રા દેખીને શાંત પરિણામ થાય છે, ઉપશાંતતા દેખીને, ભગવાનની કોઈ અપૂર્વતા દેખીને અપૂર્વ ભાવ આવવાનું કારણ બને છે. માટે એ વ્યવહાર એટલે એ એક ક્ષેત્ર વગેરે રહે છે, એટલે ભગવાનની શરીરનું સ્તવન કરે છે. એ સ્તવન કઈ વ્યવહાર થી બરાબર છે, પણ નિશ્ચય થી બરાબર નથી. એમ કહે છે ભગવાન સફેદ એ તો આરોપ કરીને કહેવાય. ભગવાન આવા છે, ભગવાન ભગવાન અતિશય જુદા છે, ભગવાનની વાણી આવી છે, ભગવાનની મુદ્રા આવી છે, ભગવાનની મુદ્રા દેખીને શાંત પરિણામ થાય છે. માટે વ્યવહાર બરાબર. પણ શુક્લ ને રક્ત ની ભગવાન ને કહેવાય, પણ એ શરીરના ગુણ છે, આત્માના ગુણ નથી. આત્મા જુદો છે, આત્માના ગુણ તો કઈ જુદા છે. આત્મા તો કઈ જ્ઞાન આનંદ થી ભરે, અનંત ગુણ થી ભરે, એ જુદો છે ને શરીર જુદો છે. બે જુદી વસ્તુ, દેહ અને આત્મા બે જુદા છે એને સાબિત કરે. એમાં ભગવાન નું દ્રષ્ટાંત આપ્યું છે. તો ભગવાન નું સ્તવન કેમ કરું છું? તો દેહ એક ન હોય તો ભગવાન નું સ્તવન કેમ કરો છો? પણ કે વ્યવહાર થી કરવામાં આવે છે. એ વ્યવહાર છે, વ્યવહાર વ્યવહાર છે, એ તદ્દન કઈ વસ્તુ જ નથી. એવું નથી, એક ક્ષેત્ર વગાય છે એટલે એને ઉપચાર કરીને ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે. પણ વસ્તુ જુદી છે, ભગવાન નો આત્મા જુદો, શરીર જુદું છે, પદાર્થ બે જુદા છે, એક નથી. સોનું ને ચાંદી બે જુદા છે, કઈ એક નથી. એક વ્યવહાર માત્ર, એક ક્ષેત્ર વગેરે એક વ્યવહાર કરવામાં આવે છે. ઉપચારથી ભગવાન નું શરીર એક ક્ષેત્ર વગેરે એટલે ભગવાન નું શરીર કહેવામાં આવે છે. પણ વાસ્તવિક ભગવાન જુદા ને શરીર જુદું, તો પણ સ્તુતિ કરવામાં આવે છે. અને એ સ્તુતિ બીજાને શાંત, ભગવાન મુદ્દા શાંત પરિણામ કારણ થાય અને શુભ પરિણામ થાય છે. સ્તુતિ નહીં, સવન કેવડી ગુણ આપણે કે શ્વેત ને ચાંદી બે ભેગા હોય, ધોળું સોનું એમ કહેવાય, પણ સોનું તો સોનું પીળું છે ને ચાંદી તો ધોળી છે. બે જુદા ને બે ભેગું થાય ને છાસ્યું સોનું ને ધોળું સોનું ને એવું કહેવાય ભેગું. એમ શરીર દેખીને આત્માની સ્તુતિ થતી નથી, પણ ભેગું ભેગ કેવડી ભગવાનની સ્તુતિ કરું છું એમ એક ક્ષેત્ર ઉગાય આત્માનું શરીર કહેવાય. પણ વાસ્તવિક રીતે શરીર જુદું ને ભગવાનનો આત્મા બે જુદા છે. શરીરને સ્તવન કરવાથી આત્માનું સ્તવન થતું નથી. ભગવાનને સ્તવે કેવડીને સ્તવે આત્માને સ્તવન. વર્ણન કરી નગરી તણું નહીં થાય, વર્ણન નગરી નું વર્ણન કરવાથી કઈ રાજા નું વર્ણન થતું નથી. કીધે શરીર ગુણ ને સ્તુતિ નહીં, સ્તવન કેવડી ગુણ, કેવડી ભગવાન ના ગુણ નું વર્ણન થતું શરીર ની સ્તુતિ. એક ક્ષેત્ર અવગાય છે એટલે કેવાય કે ભગવાન તમે આવા છો, સમર્થન માં બિરાજા છો, તમારું શરીર આવું છે એમ કેવાય. બધું એક ક્ષેત્ર ભગવાન અને એમનું શરીર ને બે ને એક ક્ષેત્ર અવગાય છે એટલે એ કેવાય. ને સોનું ને ચાંદી બે એક ભેગા હોય ત્યારે સોનું આવું છે એમ કે ચાંદી ભેગી હોય તો એને ત્યારે નગરી સોનું થાય વગેરે. આ નગર કેવું છે કે જે એના કોટ એવા છે કે આકાશ ને પહોંચી ગયા છે, આકાશ ને પી ગયા છે. એની બગીચાની પંક્તિ એવી છે ભૂમિને ઢંકાઈ ગઈ છે આખી, એવી બગીચાઓ છે આ નગરને. અને એની ખાયું કેવી પાતાળને પી ગઈ. નગર નું વર્ણન થાય એટલે રાજા નું વર્ણન કઈ થતું નથી. રાજા જુદું, નગર જુદું. આવું સરસ નગર છે તો રાજા કેવો હશે એમ પછી કેવાય. આનું નગર આવું ત્યાં રાજા કેવો કેવો બુદ્ધિ વાળો હશે એમ કેવાય. પણ એમાં કઈ રાજા નું વર્ણન નથી આવતું. ભગવાન નું શરીર આવું ત્યાં આત્મા કેવો હશે. શરીર જુદું ને ભગવાન જુદા છે. ભગવાન આવા છે, ભગવાન નું શરીર આવું છે, ભગવાન નું લાવણી કોઈ અપૂર્વ છે, ભગવાન કોઈ સુસ્થિત ક્ષોભ રહી ચળાચળ વગેરે સમુદ્ર ની જેમ ગંભીર છે એમ શરીર નું વર્ણન કરે, એમાં આત્માનું વર્ણન આપે. ભગવાન નું રૂપ સદા જયવંત, તમારું રૂપ દેખીને ઇન્દ્રો 1000 નેત્ર કરીને જોવે તો તૃપ્તિ પામતા નથી એવું તમારું રૂપ છે એમ કેવાય. પણ ભગવાન નું શરીર ની સ્તુતિ છે. ભગવાન તમારું શરીર એવી જાતનું છે કે તમારી શાંત મુદ્રા અને તમારું લાવણ્ય કોઈ અપૂર્વ છે, જગતમાં ન હોય એવી જાતનું. જાણે કઈ આત્મા દેખાડતો હોય તમારું શરીર, તમારી શરીરની દિવ્યતા દેખીને આત્મા, જેને આત્માની દિવ્યતા દેખાતી હોય એવું તમારું શરીર એમ કહેવાય તમારું શરીર આવું. પણ શરીર તો શરીરની સ્તુતિમાં આત્માની સ્તુતિ દીધી દેજે. તમે ગંભીર જેવા શરીર, સમુદ્ર જેવા ગંભીર દેખાય છે, મુદ્રા ગંભીર, નિશાંત મુદ્રા. મુદ્રામાં જેને જ્ઞાન નો દરિયો હોય એમ મુદ્રા દેખાય. તમે જ્ઞાન થી ભરપૂર છો, શાંતિ થી ભરપૂર છો, પ્રસમ રસ તમારી નયનોમાં વસી રહ્યા છે એમ બધું કહેવાય. પણ શરીર ની સ્થિતિ છે.
પરમેશ્વર કૃપા દ્રષ્ટિ રાખનાર.